આ અઠવાડિયું છે આંખના રોગ ઝામરને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ. ઝામરનો રોગ 17મી સદીમાં નિદાન પામ્યો, પરંતુ 19મી સદીમાં તેની વિસ્તૃત જાણકારી બહાર પાડવામાં આવી હતી અને 1973માં પહેલીવાર એક ફ્રેન્ચ તબીબે ઝામરને આંખમાં રહેલ મજ્જાતંતુ એટલે કે ઓપ્ટિક નર્વનો રોગ પરિભાષિત કર્યો. ઓસ્ટ્રેલિયામાં ઝામરના 50% રોગીઓ નિદાન અને તેને પગલે સારવાર પામી શકતા નથી. આખા વિશ્વમાં દ્રષ્ટિ ગુમાવનાર લોકોની સંખ્યામાં સૌથી મોટું કારણ છે ઝામરનો રોગ. જે કુટુંબના વડીલોને ઝામરનો રોગ હોય તે કુટુંબના સંતાનોને એ જ રોગ થવાની શક્યતા 8 ગણી વધી જાય છે. આવો આ રોગ વિશે વધુ માહિતી મેળવીએ ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે કે આંખના નિષ્ણાત ડોક્ટર સંદીપ દેસાઈ પાસેથી. સંદીપભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી પ્રોગ્રામ.
તમારો ખૂબ ખૂબ આભાર નિખિલબેન, મને આ પ્રકારે તમારા શ્રોતા જોડે વાત કરવાની તક આપવા માટે. સર્વે શ્રોતાજનોને પણ મારા હાર્દિક નમસ્કાર.
ગ્લાઉકોમા એટલે કે જેને ગુજરાતીમાં ઝામર કહેવાય છે, એ રોગ જે વ્યક્તિને થાય તેની આંખમાં ખરેખર શું થાય છે?
ગ્લાઉકોમા જે છે, ઝામર છે, એમાં આંખનું પ્રેશર હોય છે, એ વધે અને કોક વાર એટલું ધીમેથી વધે કે માણસને પોતાને ખ્યાલ ન આવે કે મારું આંખમાં કંઈ ખોટું થઈ રહ્યું છે. પણ જે પ્રેશર વધે, આંખનું દબાણ જે વધે, એ ધીમે 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 આંખની નસ જે છે, પાછળની આપણી જે જોવાની નસ છે, જ્યાંથી આપણા સિગ્નલ્સ બ્રેઇનમાં જાય છે, તે સુકાતી જાય અને અલ્ટિમેટલી જો તમે ધ્યાન ન રાખો તો એક સ્ટેજ એવું પણ આવે કે તમે તાવ જ તમારી દ્રષ્ટિ જતી જાય અને તમને અંધાપો આવી શકે.
સંદીપભાઈ, ઝામરના જુદા જુદા પ્રકારો છે, એના નામ પહેલા તો કહેશો.
ઝામર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, તેને અમે પ્રાઇમરી ગ્લાઉકોમા કહીએ છીએ, કે જે એક પોતાની રીતે જ એક રોગ છે. એક છે ઓપન એંગલ ગ્લાઉકોમા, જેને મીઠો ઝામર કહેવાય છે, અને બીજો છે ક્લોઝ એંગલ ગ્લાઉકોમા, જેને કડવો ઝામર કહેવાય છે. આ બે ઉપરાંત બીજા કોઈ શરીરમાં કે આંખના રોગને કારણે કે દવાને કારણે જે ઝામર થાય એને સેકન્ડરી ગ્લાઉકોમા કહેવાય છે, કે જેનું કોઝ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને જ્યારે આ પ્રાઇમરી ગ્લાઉકોમા છે બે, એમાં હજી સુધી એવું ચોક્કસ કોઝ આપણને મળ્યું નથી અને એટલા માટે એને પ્રાઇમરી ગ્લાઉકોમા કહેવાય છે.
હવે જો આ પ્રકારોની વાત કરીએ તો મીઠો ઝામર, એના વિશે થોડી વિગતો કહેશો.
હા, ચોક્કસ. મીઠો ઝામર છે, જે નામ સૂચવે છે તેમ, દર્દીને ઘણીવાર એક આંખમાં અંધાપો આવી જાય ત્યાં સુધી ખબર નથી પડતી કે મને મીઠો ઝામર છે. કારણ કે એનું જે આંખમાં પ્રેશર વધે છે, જે દબાણ વધે છે, એટલું ધીમે ધીમે વધે કે તમને ડે ટુ ડે લાઈફમાં તમને કંઈ જ ફરક ન લાગે. અને આપણે હંમેશા બે આંખ ખુલ્લી રાખીને જ જોતા હોઈએ છીએ, યુઝ્યુઅલી ક્યારે આપણે એક આંખ બંધ કરીને જોતા ન હોઈએ, એટલે બંને આંખનું કમ્બાઈન્ડ વિઝન હોય એટલે તમને પોતાને ખ્યાલ ના આવે કે તમારો આંખમાં નુકસાન થઈ રહ્યું છે. પણ એમાં જે તમારા આંખનો પાણી બહાર જવાનો માર્ગ છે એ સાંકડો થઈ ગયો, એને કારણે પાણી બહાર જતું ઓછું થાય. એનું પ્રોડક્શન જે છે પાણીનું, એ તો નોર્મલ થતું હોય, પણ ઓછું બહાર ઓછું જતું હોય એટલે આંખમાં એનું ફ્લુઇડ કલેક્શન વધારે થાય, એટલે એ પ્રવાહી બહાર ન જવાને કારણે એનું પ્રેશર વધ્યા કરે છે ધીમે ધીમે. અને અલ્ટિમેટલી જો તમે ધ્યાન ન રાખો તો એક પ્રસંગ એવો આવે કે તમારો એક આંખની દ્રષ્ટિ સાવ જતી જાય, ત્યારે જ તમને ખ્યાલ આવે કે આ મને ઝામર છે. એટલે એકદમ અગત્યનું છે કે તમારે જો કુટુંબમાં કોઈને ઝામર હોય તો તમારું રિસ્ક ફેક્ટર ખૂબ જ વધી જાય છે. તમારા મા બાપને કોઈને ઝામર હોય તો તમને બીજા લોકો કરતાં ઝામર થવાની શક્યતા 20% વધી જાય છે, અને જો તમારા કોઈ ભાઈ બહેનને પણ હોય તો તમને 50% શક્યતા વધી જાય છે કે ઝામર થવાની. એટલે ખૂબ અગત્યનું છે કે રેગ્યુલર ચેકઅપ. મીઠો ઝામર હંમેશા રેગ્યુલર ચેકઅપથી ઓપ્થેલ્મોલોજિસ્ટ છે, જે આંખના ડોક્ટર છે, એ લોકો એક્ઝામિનેશન કરે, તમારા પડદાની એક્ઝામિનેશન કરે, તમારું આંખનું પ્રેશર તપાસે, ત્યારે જ પકડી શકાય છે. એમને મીઠા ઝામરનું નિદાન કરવું શક્ય નથી. એટલે ખૂબ અગત્યનું છે કે તમારે એકદમ રેગ્યુલર આંખની તપાસ કરાવવી જોઈએ.
હવે બીજા પ્રકારની વાત કરીએ તો કડવો ઝામર, તેના વિશે.
કડવો ઝામર અગેઇન એઝ ધ નેમ સજેસ્ટ, એકદમ દુખાવા સાથે શરૂ થાય છે. એટલે દુખાવા સાથે શરૂ થાય એટલે યુઝ્યુઅલી આ જે ઝામર હોય એમાં ડાયગ્નોસિસ કરવામાં બહુ તકલીફ નથી પડતી, કારણ કે પેશન્ટ જે દર્દી છે એને ખ્યાલ આવે કે મારી આંખમાં કઈ ખોટું થઈ રહ્યું છે. કડવો જામરની શરૂઆત એકદમ દુખાવા સાથે, આંખમાં બેઠાવાનું સ્થાવ ઓછું થઈ જાય, આંખ એકદમ લાલ થઈ જાય, દર્દીને ઝાડા ઉલટી પણ થઈ શકે. અને ઘણી વાર ઝાડા ઉલટી એટલા બધા થાય કે તમને ખ્યાલ ના આવે કે આ મારી આંખને કારણ થાય છે, અને તમને એમ થાય કે પેટમાં કઈક ખરાબી છે. અને એ ઝામર નો તાત્કાલિક ઉપાય કરવો જરૂરી છે, કારણ કે એમાં છે ને આંખની બહાર જે ફ્લુઇડ જાય એનું જે પેકેજ છે સદંતર બંધ થઈ જાય છે, એટલે પ્રેશર ખૂબ જ વધી જાય છે. એટલે જો એક કે બે કે ત્રણ દિવસ જો તમે એને સારવાર વગર મૂકી રાખો તો તમારી દ્રષ્ટિ સાવ ઝીરો થઈ શકે છે, તમારે પૂરેપૂરો અંધાપો આવી શકે છે. એટલે ખાસ અગત્યનું એ છે કે જેવું પણ આંખમાં આવું કઈ જણાય, તમને દુખાવો થાય, લાલ થાય, લાઇટને પડતા કુંડાળા દેખાય, તો તમારે તાત્કાલિક આંખના ડોક્ટર પાસે જઈને એટલીસ્ટ એકવાર તમારે આ કડવો જામર છે કે નહીં એ તો તમારે નિદાન કરાવવું જ પડે. અને ખાસ એ લોકોને વધારે પ્લસ નંબર હોય કે દૂર નજીક બંનેના પ્લસ નંબર વધારે હોય, એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે વાંચે ત્યારે એક ધારું ત્રણ ચાર કલાક વાંચે એવું ન કરવું. ઊંધા સુઈને કદી ન વાંચવું. ઊંધા સુઈને વાંચવાથી કે કન્ટિન્યુઅસ વાંચવાથી શું થાય કે આંખનું અંદર જે લેન્સ અને આઈરિસ જે છે આપણે મણી છે એ થોડોક આગળ આવે ગ્રેવિટીને કારણે, એટલે આંખમાંથી પાણી જવાનો માર્ગ વધારે ઓછો થાય છે અને એને કારણે પ્રેશર વધે. એટલે જેને પ્લસ નંબર હોય વધારે પ્લસ નંબર એને આ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલે વાંચી શકાય, ચાર કલાક પણ વાંચી શકાય, પણ વચમાં મે બી બે ત્રણ મિનિટનો ચાર મિનિટનો બ્રેક લઈને પછી પાછું વાંચી શકાય. અને એકવાર નિદાન થાય મીઠા જામનું કે કડવા જામનું પછી તમારે એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે.
તે ઉપરાંત તમે એક સેકન્ડરી ઇન્ફેક્શનની પણ વાત કરી.
સેકન્ડરી ગ્લોકોમા કહેવાય છે કે જે આંખમાં થતા બીજા કોઈ રોગો દ્વારા થઈ શકે. એમાં અગત્યનું એક છે મોતિયો, કે મોતિયો જો આવે તમને અને મોતિયો તમે સમયસર મોતિયાનું ઓપરેશન ન કરાવો તો મોતિયો પાકી અને રેલાઈ જાય તો આંખમાં ગ્લોકોમા થઈ શકે, પછી એકદમ કોમ્પ્લિકેટેડ મેનેજમેન્ટ થઈ જાય એનું. એટલે ખાસ અગત્યનું એ છે કે મોતિયાનું તો તમે નિયમિત તપાસ કરાવતા હો તો તમને ખ્યાલ આવે, તમારા ડોક્ટર જ્યારે સલાહ આપે ત્યારે એનું ઓપરેશન કરાવી લેવું જોઈએ. બીજું એક અગત્યનું કારણ છે કે આંખમાં સ્ટીરોઇડના ટીપા જે આપણે નાખીએ એ જરૂર હોય તો ડોક્ટર તમને લખી આપે છે, પણ એ તમને જ્યારે આપશે ત્યારે તમને સૂચન આપશે કે તમારે 10 દિવસ નાખવાના છે કે 15 દિવસ નાખવાના છે. એ ટીપા વધારે ન નાખવા કરતી, કે ઘરમાં કોઈક બીજાના ઓપરેશન થયું છે એના ટીપા છે, કે બીજા કોઈ વ્યક્તિને કંઈક આંખનો પ્રોબ્લેમ થયો તો એને ટીપા લખ્યા પછી એને આવું જ થયું હતું અને આ જ ટીપા મને આપશે એમ માનીને એ સ્ટીરોઇડના ટીપા કદી ન નાખવા, કારણ કે સ્ટીરોઇડ જો તમે એક મહિનાથી વધારે કન્ટિન્યુઅસ નાખો તો તમારું ઝામર થવાની શક્યતા ખૂબ વધી જાય છે, જોડે મોતિયો પણ થઈ શકે તમને. અને સ્ટીરોઇડથી જે ઝામર થાય એનું એક ખાલી સારું બાબત એ છે કે જો તમે સ્ટીરોઇડ બંધ કરો તો પાછું નોર્મલ થઈ શકે છે, પણ જો તમને ખ્યાલ ના આવે ને તમે નાખતા જ રહો તો એને કારણે તમારી દ્રષ્ટિ જઈ શકે છે. અને આ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ ટોટલી પ્રિવેન્ટેબલ છે, કે આ જે સેકન્ડરી ગ્લોકોમા છે એ બીજા રોગોને કારણે થાય છે, બીજી દવાઓને કારણે થાય છે, જે તમને ખ્યાલ હોય તો તમે પ્રિવેન્ટ કરી શકો છો, તમે પૂરતું ધ્યાન આપો તો એને પ્રિવેન્ટ કરી શકો છો. તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, અનકન્ટ્રોલ્ડ હોય તો ડાયાબિટીસમાં પડદો ખરાબ થાય એને કારણે, કે આંખની નસ લોહીની નસ બંધ થઈ જાય એને કારણે, ઘણી વાર નિયોવાસ્ક્યુલર ગ્લોકોમા જેવો આ સેકન્ડરી ગ્લોકોમા થતો હોય છે, કે જે ટ્રીટ કરવું અત્યંત મુશ્કેલ છે. એટલે બેસ્ટ થિંગ ઇઝ ધેટ કે તમે ત્યાં સુધી આવવું જ ન જોઈએ કે તમને અનકન્ટ્રોલ્ડ થઈ જાય એનું ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ પડે.
સેકન્ડરી ગ્લાઉકોમાનો તમે કીધું કે ઇટ ઇઝ રિવર્સિબલ, એનો ઉપચાર થઈ શકે છે, તો શું મીઠો અને કડવો ઝામર એનો કોઈ ઉપચાર છે ખરો?
હા, ચોક્કસ ઉપચાર છે, પણ એને નાબૂદ નથી કરી શકતો. એક વાત સમજવી બહુ જરૂરી છે કે ઝામર થયો પછી તમે એને સાવ નાબૂદ નથી કરી શકતા, એને તમારે કન્ટિન્યુઅસ આખો વખત દર 3-4 મહિને 6 મહિને જેમ ડોક્ટર કે એમ એને તમારે ઓબ્ઝર્વેશનમાં તો રાખવું જ પડે. અને મીઠો ઝામર છે એમાં ટીપાથી લગભગ તમને એ ઝામર કાબૂમાં આવી જાય છે, અને એ ટીપા નિયમિત નાખવાથી તમને ફર્ધર ડેમેજ થતો અટકે છે. કડવા ઝામરમાં ઘણી વાર એવું બને કે એકવાર તમે એની જે નાની સર્જિકલ પ્રોસિજર છે, આઇરિડેક્ટોમી જેને કહેવાય છે, લેસરથી પણ થાય અને સર્જરી કરીને પણ થાય, એ કરવા પછી કદાચ તમારે ટીપા ન નાખવા પડે અને એ સમય પૂરતો ઝામર અટકી જાય. પણ એનો અર્થ એવો નથી કે મટી ગયો, એ પાછો થઈ શકે, એટલે એને ઓબ્ઝર્વેશનમાં તો રાખવું જ પડે. પણ જ્યારે મીઠો ઝામર, તો જો તમે ટીપા બંધ કરો, તમને એમ લાગે કે ના હવે મને સારું છે, ટીપા બંધ કરી દો, તો ધીમે ધીમે નસ સુકાતી જાય અને અંધાપો બહુ ઇઝીલી આવી શકે. અને એકદમ કોમન વસ્તુ છે કે આ મીઠા ઝામરમાં ટીપા નાખીએ, આપણે 2 મહિના 4 મહિના 6 મહિના ટીપા નાખ્યા એટલે આપણને એમ થાય કે મટી જશે, પણ એ મટી કદી ન જાય, એ ખાલી કાબુમાં રહે. એટલે બહુ જ અગત્યનું છે કે તમે એને ટીપા નાખો. નિયમિત ડોક્ટર જ્યારે કે 5 કે 6 મહિને એની જે ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ છે તેની એ નક્કી કરવા માટે પણ અમુક ટેસ્ટ હોય છે, એ બધું તમારે નિયમિત કરાવવું જોઈએ, જેથી કરીને તમારો ઝામર જે છે એ સ્ટેજે રહે. ઝામરમાં એક વાત અગત્યની છે કે જે નુકસાન થઈ ગયું છે ધેટ ઇઝ ઇરિવર્સિબલ. એને કોઈ જ કાળે આપણે જે ગયેલી દ્રષ્ટિ છે, ગયેલું વિઝ્યુઅલનું ફિલ્ડ છે, એ આપણે પાછું લાવી શકતા નથી. એટલે ખાસ અગત્યનું એ છે કે જ્યારથી પણ તમારું નિદાન થયું ત્યારથી પછી તમે એટલી કાળજી રાખી શકો કે વધારે એમાં નુકસાન ન થાય.
સંદીપભાઈ, શું આ રોગ અમુક જ ઉંમરમાં થાય એવું કઈ છે?
લગભગ આ રોગ ઢળતી ઉંમરે થાય છે, 50, 55, 60 પછી એની ઇન્સિડન્સ વધતો જાય છે. જેમ જેમ ઉંમર વધે 65, 70 એમ એનો ઇન્સિડન્સ વધતો જાય છે. કન્જેનાઇટલ ઝકોમા કરીને પણ ઝામર હોય છે કે જે નવા જન્મેલા બાળકોમાં હોય છે. એ જ વખતે જન્મે ત્યારે એ ડોક્ટરો એક્ઝામિન કરે એમાં ખ્યાલ આવી જાય કે આને છે અને એ ટ્રીટમેન્ટ થઈ શકે છે એની. પણ એ જન્મજાત ઝામર હોય તો એને ટ્રીટમેન્ટ કરીને એને કાયમ તમારે ઓબ્ઝર્વેશનમાં તો રાખવું જ પડે. પણ યુઝ્યુઅલી યુ કેન સે કે 90% ઓફ ધ ટાઈમ્સ ઇટ્સ અ ડિઝીઝ ઓફ એજિંગ પોપ્યુલેશન.
સંદીપભાઈ, છેલ્લે આંખના પોષણ માટે કેવો ખોરાક ખાવો જોઈએ?
આંખના પોષણ માટે સ્પેસિફિકલી તમારે બેલેન્સ ડાયટ લેવો ખૂબ જરૂરી છે કે જેમાં તમને પૂરતી માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ફેટ, મિનરલ્સ બધું મળી રહે. પછી એસ્પેશિયલી જે નાની ઉંમરના બાળકો છે એ લોકો માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે. આંખના પડદાના પિગમેન્ટ્સ માટે, આંખની બરાબર સ્મૂધનેસ માટે, આંખના વિઝન માટે વિટામિન એ યુક્ત ખોરાક તમે જે ખાઓ, કે જેવા કે ગાજર છે, ટમેટા છે, બીટ છે, કોઈ પણ લાલ રંગ ધરાવતી વસ્તુ હોય એમાં કેરોટિનોઇડ્સ નું પ્રમાણ વધારે હોય, એટલે એ ખાવાથી આંખને 100% તમારું જે જરૂર પૂરતું વિટામિન એ છે મળી રહે છે.
સંદીપભાઈ, આટલી વિગતે અમારી સાથે ગ્લોકોમા વિશે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર યોર ટાઈમ.
થેન્ક યુ નિખિલબેન. સર્વે દર્શકોને એકવાર ફરીથી મારા નમસ્કાર.